પ્રવચન નંબર 130 તારીખ 24/6/89 69 મિનિટ સમયસર ગાથા 1 તથા શ્લોક 3
આત્મા ઉપર જશે અને આત્મા જ ઘોળાયા કરશે, મારું લક્ષ્ય બહાર નહીં જાય. કેમ કે બહાર લક્ષ જાય તો ટીકા કરી શકાય નહીં, એટલે એકાગ્રતા બહુ વધી જાય શુદ્ધાત્માની સન્મુખતાની. અને એ શુદ્ધાત્માની સન્મુખતાની એકાગ્રતા અને એકાગ્રતામાં મારી જે શુદ્ધિ પ્રગટ થઈ છે એ વિશેષ શુદ્ધિ થઈ પરમ શુદ્ધિ કેવો જ્ઞાન પ્રગટ થઈ જાય, એ ફળ આનું આવવાનું છે એમ પોતે ભાવના કરે. મારી અનુભૂતિની અર્થાત અનુભવનું પરિણતિની સંવર નિદ્રાની પરિણતિ તો પ્રગટ થઈ છે, પણ મોક્ષની પર્યાય હજી પ્રગટ થઈ નથી. એટલે થોડી શુદ્ધતા છે અને થોડી અશુદ્ધતા પણ છે એમ. એની પરમ વિશુદ્ધિ એટલે હવે કૌંસમાં અર્થ કરે છે, પરમ શુદ્ધિ એટલે શું? સમસ્ત રાગાદી વિભાવ પરિણતિ રહીત, પાંચ મહાવ્રતના જે પરિણામ રાગ ઉત્પન્ન થાય છે એનાથી રહીત ઉત્કૃષ્ટ નિર્મળતા જે પરમ શુદ્ધિ છે એનો જ અર્થ કર્યો કે ઉત્કૃષ્ટ નિર્મળતા. નિર્મળતા તો છે પણ ઉત્કૃષ્ટ હજી પ્રગટ થઈ નથી. આવો એ ભાવના ભાવે છે. આ શાસ્ત્રનું ફળ કેવી છે તે પરિણતિ, હવે જે ઉપરની વાત કરી પરિણતિ એ કેવી છે કે પર પરિણતિનું કારણ જે મોહ નામનું કર્મ, જો ઓમાં મારી પરિણતિ લખી હતી, અનુભવ જેટલો થયો છે એ પરિણતિ તો મારી એમ લખી હતી. મારી અનુભવરૂપ પરિણતિ પેલી લીટીમાં છે બરાબર. હવે જેટલો રાગ છે પાંચ મહાવ્રતનો એને પર પરિણતિનું કારણ સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે, નિશ્ચયને જોવામાં આવે તો એ પાંચ મહાવ્રતના રાગ એ પર પરપ્રણતિ છે અને એનું જે કારણ પરપ્રણતિ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન એનું જે નિમિત્ત કારણ જે મોહ નામનું કર્મ એટલે ચારિત્ર મોહ દર્શનમાં તો ગયો મોહ નામનું કર્મ તેના અનુભવ એટલે ઉદયરૂપ વિપાક એ કર્મનો વિપાક આવે છે અને એમાં પરિણતિ જરા જોડાઈ જાય છે એટલે પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય છે વ્યવહાર રત્નત્રયના પરિણામ નિશ્ચય રત્નત્રય તો પ્રગટ થઈ ગયા પણ વ્યવહાર રત્નત્રયના પરિણામ જે મલિન છે પ્રગટ થાય એમાં કર્મનું નિમિત્ત છે જે લીધે અનુભાવ એ કર્મનો વિપાક દ્રવ્યકર્મનો વિપાક અને અનુભાવ્યો એ નૈમિત્તિક પેલું નિમિત્ત અને આ નૈમિત્તિક રાગાદી પરિણામોની વ્યાપ્તિ છે વ્યાપ્તિ છે એટલે જ્યારે કર્મનો ઉદય છે અને જોડાય છે ત્યારે રાગ થાયને થાય અથવા રાગનો કા હોય ત્યારે ચારિત્ર મોનો ઉદય હોય એનું નામ વ્યાપ્તિ છે વ્યાપ્તિ નામ એ પ્રકારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બની જાય છે એમ અવિનાભાવ વ્યાપ્તિ એટલે અવિનાભાવ તેનાથી નિરંતર કલ્પમાંથી મેલી છે જો આમાં એમ છે શ્લોકની અંદર માલ ભીરો છે આ શ્લોકમાં શું માલ ભીરો છે કે એક ભયપૂર્વક વાંચી લઈ તેનાથી નિરંતર કલ્પમાંથી અને હું કેવો છું કે દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું હું તો ત્રિકાળ શુદ્ધ એવો ને એવો પરમાત્મા હું છું મારી પરિણતિ કેવી છે અને પરપ્રણતિ કેવી છે ત્રણ વાત કરી જીવતત્વની વાત કરી સંવર નિજરાની વાત કરી અને થોડો આશરો બંધ થાય છે એની પણ વાત કરી આખું એક શ્લોકમાં કેટલી એની વિધોતા છે આપણે એમ લાગે કહો એકવાર વાત સાંભળી હતી કે બહુ વિધોતા જેની હોય ને એ થોડામાં જાદુ કહી નાખે જાદા શબ્દોની રચના ન કરે થોડામાં જાદુ બનતી ગાગરમાં સાગર મન અનુભૂતિ એવું છે મારી પરિણતિ છે એ સંસ્કૃતમાં છે હો જો મારી અનુભૂતિ લખી છે ને ત્યાં મમ છે અને એમાં પર છે પર પરિણતિમાં પર શબ્દ છે મારી પરિણતિ તો વિશુદ્ધ છે પર પરિણતિ મલિન છે અને હું તો ત્રિકાળ શુદ્ધ છું હે કેવી સુંદર વ્યાખ્યા કરે છે દ્રષ્ટિ ફરે નહીં અને પર્યાયનું જ્ઞાન થઈ જાય અને પર્યાય બુદ્ધિ ન થાય પર્યાયનું જ્ઞાન થયું પણ પર્યાય બુદ્ધિ ન થઈ દ્રવ્ય દ્રષ્ટિથી શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું આ પરિપૂર્ણ છું પર્યાયમાં અપૂર્ણતા છે થોડી મલિનતા ને થોડી નિર્મળતા પણ આ મલિનતા છે એ પરપ્રણતિ છે નિર્મળ છે એ મારી પણ ત્રણ વાત કરીએ બરાબર છે હવે ભાવા બરાબર આચાર્ય ભગવાન કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો એટલે સ્વભાવની સમીપે જઈને મારા ભગવાન આત્માને જાઉં છું તો હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ છું. મારામાં કોઈ પરિણામ, મલિન પરિણામ કે નિર્મળ પરિણામ મારામાં દેખાતા નથી. હું તો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું. શુદ્ધ ચૈતન્ય માત્ર કહીને મલિનતાનો ભાવ કાઢીને મૂર્તિ છું. હવે જુઓ, મૂળમાં પરપણતી લીધું છે, અહીંયા નિશ્ચયની પ્રધાનતાથી વાત કરી. હવે પંડિતજી અહીં વ્યવહારથી વાત કરે છે, પરંતુ મારી પરણતી જોયું. આ જે શ્લોક છે ને, એ શ્લોકનો આધાર મને આપવામાં આવે છે. અમૃતચંદ્ર આચાર્ય પોતે લખે છે કે મારી પરણતી કલમાથી જ છે.
પરપ્રણતિનો જ હેતુ મોહ હોય ને, મારી
પ્રણતિનો હેતુ મોહ ન હોય. પરપ્રણતિનો હેતુ નિમિત્ત હોય. આ તો તમને ધ્યાન ખેંચાય કે મૂળમાં શું છે અને ભાવાત્મા શું છે એનો ડિફરન્સ તમને ખ્યાલ મારા. ભવિષ્યમાં તમારે આ આવે કદાચ વાંચવાનો ને આવે તો ખ્યાલ રાખ કે મૂળમાં તો પરપ્રણતિ નથી, ભાવાર્થ કરતા વ્યવહાર કેવો કોને નિશ્ચય બતાવ્યો, ભાવાર્થ કરતા એટલો વ્યવહાર મચકનો ભાગ છે ને. એટલે મારી એમ વ્યવહાર નહીં ને કથનથી વાત કરી, પરપ્રણતિ નિશ્ચયથી વાત કરી. નિશ્ચયને વ્યવહાર બે કથન પદ્ધતિ છે ને, યથાર્થનું નામ નિશ્ચય ને ઉચ્ચારનું નામ
વ્યવહાર.
છોડજે. પરંતુ મારી પ્રણતિ એ વ્યવહારની કથન થઈ ગયું. શ્રદ્ધાન છોડજે તો એ જીવના પરિણામ ને મારા પરિણામ મોટા કરીશમ પરિણામમાં. મારી પ્રણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગાદી સ્વરૂપ થઈ રહી છે. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો આટલો આશરો છે તો એ પ્રણતિ જીવની વ્યવહારે કહેવાય. નિમિત્તે પરપ્રણતિ નિશ્ચય. તેથી શુદ્ધ આત્માની કપનીરૂપ જો હવે પરિણતિ જરાય મેલી છે તો એ મેલ કેમ નીકળી જાય કે તેથી શુદ્ધ આત્માની કથનીરૂપ એટલે એકાગ્રતારૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું પણ એ ચાહું છું કે આની વ્યાખ્યા કરતા એ ચાહું છું કે મારી પરિણતિ રાગાદી રહિત થઈ શુદ્ધ થાવો, આ રાગ નીકળી જાઓ અને પરિપૂર્ણ વિતરાગ દશા પ્રગટ મને થઈ જાઓ, પરિપૂર્ણ મને આનંદ પ્રગટ થઈ જાઓ. ધ્યેય તો છે પણ સાધ્ય આમ થાવ એમ. સાધક દશા ન રહો. સાધક દશામાં નિર્મળ અને મલિનના બે ભેદ પડે છે. સાધ્યમાં પરિપૂર્ણ નિર્મળ થાય છે. સાધક છે એ સાધ્યની ભાવના ભાવે છે, ધ્યાન કરે છે ધ્યેયનું અને ભાવના ભાવે છે સાધ્યનું. વિદ્યાર્થી સીએ ભણતો હોય તેનું લક્ષ્ય ક્યાં છે? પૂર્ણ સીએમાં ક્યાં પાસ ક્યારે થાવ? ભણતો હોય સીએ સુધી પહોંચ્યો નથી હજી, ભાઈનું લક્ષ્ય ક્યાં છે કે મારે પૂર્ણતાનો લખબા. પૂર્ણતા એ શરૂઆત કરે છે. કાંઈ ની દીકરી છે મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ એ સાધ્ય છે. હે, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવ એ સાધ્ય છે. બહુ બીજું કાંઈ પણ ખ્યાતિ મારી પ્રશંસા થાય જગત કરે, હા એ ભાવના. મને આમાં કંઈ લાભ મળી જાય કે સ્વર્ગની ભાવના એ કંઈ એમાં છે નહીં. લાભની ભાવના પૂજાની ભાવના નથી. મારી કોઈ પૂજા કરે અમૃતચંદ્ર આચાર્ય કે એ ચાહતો નથી. આ પ્રકારે આચાર્ય ભગવાને ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભિત એના ફળની પ્રાર્થના કરી. આ સમયસર કુંકુંડાચાર્ય ભગવાને લખ્યું એની હું ટીકા કરીશ. હું ટીકા તો કરીશ, પણ મારી ભાવના શું છે કે મારી પરિણતિ પરિપૂર્ણ નિર્મળ, કેમ કે મારું ગોલન વધી જશે. આત્મ સ્વરૂપ, કેમ કે આત્માની જામ અવાજ છે એટલે મારું ગોલન આમાં વધી જશે. વધીને એકાગ્રતા વધશે, એકાગ્રતા વધતા પરિપૂર્ણ પરમાત્મા વધે. ટીકાની શરૂઆત પહેલા શ્લોક લખો, ટીકા તો હવે શરૂઆત કરશે. મારો આત્મા જુદ છે, મારી પરિણતિ નિર્મળ છે અને પર પ્રગતિ થોડી થયું છે.
આજે ખુલાસા ખ્યાલમાં આવ્યો, આચાર્ય ભગવાનને મૂળમાં તો
પરપ્રણતિ છે, આનો આધાર આપે છે લોકો મને, મને મારે યાદ આવું પરપ્રણતિ લીધું જોતો ખરાબ. પણ એનું કારણ છે કે નાગ છે એ મારો છે એવી જેને ભ્રાંતિ છે એને એ ભાવાર્થની વાંચે, ઓલું ન વાંચે, એની નજર ભાવાર્થ ઉપર પડે. વ્યવહાર નહીં, વ્યવહારનો પક્ષ મારી નાખે. ક્યાંથી નિષેધ આવે? અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે રાગ મારો ભાવ છે. અરે ભાઈ, પર પ્રણતિ લખ્યું જો તો શાસ્ત્રકારથી છે મિથ્યા દ્રષ્ટિનો પ્રવેશ અધ્યાત્મ શાસ્ત્રમાં હતો. હિન્દુજ માર્ગ એટલે તમારું ધ્યાન ખેંચ્યું કે હું પર પ્રણતિ ને આમાં મારી પ્રણતિ એ તો એક શ્લોકમાં ત્રણ વાત કરી. દ્રવ્ય પૂરું, સાધ્ય પૂરું, એ બે વાત કરી અને વચ્ચેની ભૂમિકાની વાત કરી હતી પોતાની ભૂમિકા. પરમ શુદ્ધિ થાવો એ સાધ્યની વાત કરી, સમજી ગયા?
સાધક તો છે,
સાધક તો છે, હજી પૂર્ણ પરમાત્મા દશા થઈ. સમયસાર તો સમયસાર, ન ભૂતો ન ભવિષ્ય, આ સમયસાર ન લખાણ હોત તો સમય દર્શન થવું મુશ્કેલ. કેમ કે વ્યવહારના શાસ્ત્ર ઘણા, નિશ્ચયના શાસ્ત્ર ઓછા છે, ચૌધરીનો ઉપદેશ જ વિરલ છે ક્યાંક ક્યાંક. હવે આપણે કુંકુંડ ભગવાનનું સમયસાર થયું હવે થાય છે. અહીંયા સુધી તો માંગલિક થયું, દેવશાસ્ત્ર ગુરુ ત્રણનું માંગલિક થયું અને ટીકાકારને શ્લોક થયો કે હું ટીકા કરતા મારી પણ શુદ્ધતા એવી ભાવનાથી ટીકા કરતા. કોઈ ખ્યાતિ પૂજા લાભ કોઈ ચાહતો નથી. હવે જો બતાડું છે ને, હવે મૂળ ગાથા સૂત્રકાર શ્રી કુંકુંડાચાર્ય ગ્રંથના આદિમાં, ગ્રંથની શરૂઆતમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે. મંગળ એટલે સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ, એનું નામ મંગળ, એ પર્યાયનું નામ છે. તીર્થંકરનું દ્રવ્ય મંગળ છે એમ ગુરુદેવ કહેતા હતા. તીર્થંકરનું દ્રવ્ય ત્રિકાળ મંગળ છે અને જે પર્યાય પ્રગટ થાય છે મોક્ષ માર્ગની, એ પર્યાય મંગળ છે. મંગળ એટલે સુખરૂપ છે. મંગ અને ગલ બે ભાવ છે એની અંદર, કે સુખની પરિપૂર્ણ પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ, એનું નામ માંગલિક કહેવાય. મંગળ મંગળપૂર્વક, આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે. માંગલિક આ ગાથાની પહેલી ગાથા માંગલિકની છે. સિક્કાચાર છે કોઈ ગાથા શાસ્ત્ર શરૂ કરે ત્યારે માંગલિક પેલા કહેવાનું હોય છે. એ માંગલિક માંગલિક પણ જુદી જાતની. બોલો કાઠા બોલો મંદિર
ઓછામી સમય પાવણમ સુઈ કેવલી ભણિયમ ધ્રુવ ચલને અનુપમ ગતિ
સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર. નમો લોયે સૌ અર્યંતાણ એમ નમો લોયે સૌ સિદ્ધાંત ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળના સિદ્ધ ભગવાન વર્તમાનના સિદ્ધોને નમસ્કાર કરું છું અને ભવિષ્યમાં સિદ્ધ થવાના છે એને પણ હું નમસ્કાર કરું છું. સર્વે સિદ્ધને નમસ્કાર કરું છું. એકનું નામ નહીં, બધા સિદ્ધ જેટલા થયા એને હું નમસ્કાર. કેમ કે સિદ્ધ ભગવાન છે એ સાધ્યના સ્થાને છે. એવો એક નિયમ છે કે જે સીએ ભણતો હોય ને, દાખલો સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભણતો હોય એ મેટ્રિકવાળાને મળવાના જાય. પણ જે સીએ પાસ થયો હોય અને એમાં એ પહેલા નંબર પાસ થયો હોય અને પહેલી બીજી પરીક્ષા થઈ ત્યાં પાસ થઈ ગયો હોય એવો જે તેજસ્વી વિદ્યાર્થી હોય એને મળે વાત. કેમ કે એને એવું થવું છે જેને જેવું થવું હોય એનું સ્મરણ કરે છે. એ માસી ભગવાનને કેમ સ્મરે છે કે પોતાને સિદ્ધ દશા પ્રગટ કરવી છે. આ દાખલો એ હતું મેટ્રિકવાળા નબળા ન જાય. એમ પાંચમા ક્લાસમાં ભણતો હોય એ ચોથાવાળા નંબર પર ન જાય, છઠ્ઠા આઠમાવાળા નંબર ન જાય. કેમ કે એને એવું થવું છે. એટલે સિદ્ધ પરમાત્માને કેમ નમસ્કાર કર્યો કે પોતાને સિદ્ધતા પ્રગટ છે એ જ હતું છે. ઉપર કહ્યું ને પરમ વિશુદ્ધિ થાઓ એના અનુસંધાનમાં આ છે. સાધ્ય ભગવાન આત્મા સિદ્ધની જગ્યાએ આ સિદ્ધ સાધ્ય છે એની જગ્યાએ છે એને નમસ્કાર કરું છું. એ આવશે ટીકા. આચાર્ય કહે છે સ્વકાર, આચાર્ય ભગવાન કહે છે હું ધ્રુવ અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત એટલે સહિત એવી પંચમ ગતિને મોક્ષ ગતિ પંચમ ગતિને પ્રાપ્ત થયેલ અત્યારે વર્તમાનમાં પ્રાપ્ત થયેલ એવા સર્વ સિદ્ધાંત સર્વ સિદ્ધોને નમસ્કાર કરી અહો. હવે એને નમસ્કાર કરીને હું સમયસાર શાસ્ત્રની રચના કરું છું. એ કોણે કહેલું છે કે શુદ્ધ કેવળીઓએ કહેલા આ સમયસાર નામના પ્રાવૃતને કહીશ. કેવળી અને શુદ્ધ કેવળીઓએ કહેલા જે સમયસાર દ્રવ્યશુદ્ધ છે જે શુદ્ધાત્માને પ્રગટ કરનાર છે એવા સમયસાર નામના પ્રાગ્રતને હું કહીશ લખીશ વક્ષ્યામી એમ છે. લખીશ એમ નહીં કહીશ. દેશનાલબ્ધિની ધ્વનિ છે. આ હું કહીશ, તમે સાંભળજો એમ. એટલે વર્તમાન જાણે હું કહેતો હું અને મારા શિષ્યો સાંભળતા હોય એ રીતે આ શાસ્ત્રની રચના કરું છું. હું અત્યારે લખી જાઉં અને ભવિષ્યમાં વાંચે એવી સંધિ નથી. હું કહીશ, કેને કહીશ? સુધાર્થ. કોણે કહેલું છે? કેવડી અને શુદ્ધ કેવડી રૂપાંતરે કહ્યું છે. એને હું સુધાર્થનું વર્ણન કરીશ. ટીકા. અહીં સંસ્કૃત ટીકામાં અર્થ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. આ સંસ્કૃત ટીકા જે કરી છે, કોણે તો માંગલી કેવું સર્વસિદ્ધોને નમસ્કાર કર્યું, પણ ટીકાકાર અર્થ શબ્દ કહે છે કે અર્થ શબ્દ શા માટે પહેલો આવ્યો? એમ કે અર્થ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વસિદ્ધોને ભાવ દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાગ્રતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ એમ શ્રી કુંકુંડાચાર્ય કહે છે. અહીં અશબ્દ મંગળના અર્થ સૂચવે છે. એકવાર ગ્રંથના આદિમાં સર્વસિદ્ધોને ભાવસ્તુતિ અને દ્રવ્યસ્તુતિ. ભાવસ્તુતિ એટલે નિર્વિકલ્પ ધ્યાન, એ ભાવસ્તુતિ છે. એ સ્તુતિના પ્રકાર આવ્યા ને 31, 32, 33માં તીર્થંકર ભગવાનની સ્તુતિ, તો ભાવસ્તુતિ એ શુદ્ધ પરિણતિરૂપ છે અથવા શુદ્ધ ઉપયોગરૂપ છે. અને દ્રવ્યશ્રુતિ છે એ શુભ ભાવરૂપ છે. શુભ ભાવ એ સવિકલ્પ દશા. હું નિર્વિકલ્પ ધ્યાન દ્વારા અને સવિકલ્પ ધ્યાન દ્વારા એમ ભાવસ્તુતિ નિર્જરાનું કારણ છે, દ્રવ્યશ્રુતિ અલ્પબંધનું કારણ છે. સિદ્ધ ભગવાનને મારા આત્મામાં સ્થાપું છું બે પ્રકારે. સિદ્ધની સ્તુતિ કરું છું. સિદ્ધની સ્તુતિ એટલે શું? ભાવસ્તુતિ એટલે શુદ્ધ આત્માની સન્મુખ થઈને સિદ્ધ સમાન આત્માને અનુભવો, એ ભાવસ્તુતિ છે. અને સવિકલ્પમાં આવતા આ સિદ્ધ ભગવાન છે એને હું દ્રવ્યસ્તુતિ પણ કરું છું. ભાવ અને દ્રવ્યસ્તુતિથી પોતાના આત્મામાં સ્થાપીને સિદ્ધોને પોતાના આત્મામાં સ્થાપવા. પોતાના આત્માને થાપવાના બે પ્રકાર, ભાવસ્તુતિ અને દ્રવ્યસ્તુતિથી મારા આત્મામાં સિદ્ધને થાપું છું. સિદ્ધ તો અહીંયા છે, અહીં નીચે ઉતારે છે. સિદ્ધને આત્મામાં ઉતારે છે સાધક. એવી રીતે અકબર બાદશાહના વખતમાં બિરબલ હતો દીવાને. અકબર બાદશાહના મને ઘણે ભાગે અકબર બાદશાહના દીવાન હતા ને બિરબલ એ સાંભળી છે. તો એનો દીકરો નાનો બાળક સમજી ગયા, મહિનો રોવા ચંદ્રમા જોઈ ગયો. ચંદ્રમા હતો પ્રકાશ, એને જોઈ છે, એને જોઈ છે, એને જોઈ છે, એ જોઈ છે, મારે આ જોઈ છે, આ જોઈ છે. મહિનો રોવા કજ્યો, કોઈ રેજ નહીં. અનેક વસ્તુ એને આપી કે નહીં, મારે તો ચાંદો જોઈએ, મારે તો ચાંદો જોઈએ. અને ચાંદો અહીંયાથી ઉતારીને અહીંયા કેવી રીતે લાવવો એને આપવો આપણે. પછી રાજાને ખ્યાલ આવ્યો કે આનો ઉકેલ તો આ એક બિરબલ છે, બાકી કોઈ કરી શકે નથી. બિરબલને બોલાવ્યું કે આ બાળક બહુ રડે છે, કે આ બાળકને રડે છે અને ધ્યાન રાખવા મારું કામ આનંદથી વાતો કરવું કે તારા સિવાય કોણ એનો ઉકેલ કરે. અચ્છા એક દર્પણ લાવો, દર્પણ મગાવી લો. આમ દર્પણ રાખ્યું, ડોલો આમ જોતો હતો, એને એમ કહ્યું અહીંયા જો આમ ચાંદામાં આવી ગયા. નાના બાળકો એમ કે સમજી ગયા, એમ જીત ભગવાન તો અહીંયા છે, પણ જ્યાં અંતર છલ્લો થઈ અને સદુપયોગ થયો આ સિદ્ધને અહીંયા ધાપા ભાવચ્યુતિમાં. આ તો કોઈ સાથી છે બે ભાઈ ગુરુને કોઈ વાત આવી આ બે વાત સાંભળી હતી, કોઈ વાત નહીં કે આવો બનાવ ભાઈનો બિલકુલ કહ્યું છે. બહુ બુદ્ધિશાળી હતું બિલકુલ વખાણે, જેમ શ્રેણીક મહારાજામાં અભયકુમાર હતા ને, અભયકુમારની બુદ્ધિઓ જો એટલે ચોપડામાં હતા, બાહુબલીનું બળ હોજો એ ચોપડામાં લખે માગણી કરેલો, અભયકુમારની બુદ્ધિ અને આની બાહુબળીની બળ અને આની રીતિ, રીતિ આપણે થોડી નામ કે ભૂલી ગયો મને, ત્રણ નું નામ લખ્યું એમ. હા થુલીભદ્ર ને બીજો થુલીભદ્ર ની રીતિ હોજો, આ થુલીભદ્ર ની રીતિ હોજો.
મારા ભજન ને ભી આતા કુંદ કુંદ સી ભક્તિ દેના, બાહુબલી સી શક્તિ દેના.
અચ્છા
એ ભજન માં,
આ ભજન માં આવી
કુંદકુંદ સી ભક્તિ, ભક્તિ હોય તો કુંદકુંદ આચાર્ય જેવી સાક્ષાત ભગવાન ના દર્શન જ થાય એવી ભક્તિ,
એ ભક્તિ એના જેવી ભક્તિ મારી જોઈએ એમ. સિદ્ધ ભગવાનને ભાવ થતો તેથી મારા આત્મામાં થાપું છું. હવે જ્યાં આત્મામાં થાપા પછી અલ્પકાળમાં સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે, અપૂર્ણતા રહી જ નહીં.
ભગવાનના પગલા થાય પોતે સિદ્ધ
જ થઈ જાય, સિદ્ધ થઈ જાય. હા હા, અહીંયા ચરણ પાદુકા અહીંયા આવી ગયા સિદ્ધ ભગવાન. ગુરુદેવ તો કે આવો આવો સિદ્ધ ભગવાન, આમ કયો વ્યાખ્યાન, આવો હું તમને મારા આત્મામાં સ્થાપું છું. આમ કયો ત્યારે આખી સભા ડો લેવો. હા ભાવના હંમેશા પરિપૂર્ણ નહીં, કેમ કે પ્રગટ કરવા યોગ મોક્ષ છે, બીજું કંઈ પ્રગટ કરવા યોગ. અને મેનો ખુશખુશી ખાવા રડણ બંધ થઈ ગયું, એને જોતો હતો ચાંદો, એને જોતો હતો આવી ગયો. પછી હું કહીને એને દર્પણ લઈ એને ખિસ્સામાં નાખી, દર્પણ લઈ અને એને ખિસ્સામાં નાખ્યું એમ કે ચાંદો મારી પાસે આવી ગયો.
દ્રષ્ટિ
આવે તો ચંદ્રમા
શુદ્ધાત્મા દર્પણ ઉપર દ્રષ્ટિ આવે તો પર્યાયમાં સિદ્ધત્વ જ દેખાય,
સિદ્ધત્વ દેખાય એમ કે છે. ભાવસ્તુતિમાં એમ છે ઉપયોગ અંદરમાં ગયો ચિંત પરમાત્માના દર્શન ક્યાંય નહીં, કેમ કે અંદર તો ચિંત ભગવાન બિરાજમાન છે. ચિંત સમાન સદાપદ મેરો વા સિદ્ધ છે એવો આ ચિંત પરમાત્મા છે, એટલે એને જોવાથી નહીં જાણે, આને જોવાથી સિદ્ધના દર્શન થશે. કોને જોવું એ દ્રવ્યશક્તિ છે, એને જોવું સિદ્ધ પરમાત્માને લક્ષ્ય આમે નિમિત્ત તરફ એ દ્રવ્ય શ્રુતિ છે. એ ભાવને દ્રવ્ય બે કેમ કહ્યું કે સાધક છે, સાધકને ભાવને દ્રવ્ય બે હોય, બે પ્રકારની સ્તુતિઓ હોય. અજ્ઞાનીની એક જ પ્રકારની હોય, પરમાત્માને સ્તુતિ ન હોય. સાધકને બે પ્રકારે ભાવ સ્તુતિ. ભાર નથી આત્માનો, એટલે પંત પરમેશ્વરની સ્તુતિ કરે, ભગવાનની ભક્તિ કરે, મહાવીર ભગત પ્રભુની ભક્તિ કરે. એનું નામ દ્રવ્ય સ્તુતિ કહેવાય. દ્રવ્ય સ્તુતિ છે એ શુભ ભાવ છે, રાગ છે, અને એનાથી કર્મનો બંધ થાય, એનાથી નિર્જરા ન થાય. ભગવાનની આ તો પ્રતિમાની છે, પણ સાક્ષાત ભગવાન હોય ને એની સામે જોઈને સ્તુતિ કરો ને તો કર્મનો બંધ થાય, નિર્જરાનો થાય. હા, એમાં કર્મનો બંધ થાય શુભ રાગથી. અને ભાવસ્તુતિ એમાં નિર્જરા થાય. ભાવસ્તુતિમાં પરનું લક્ષ છૂટી જાય, પણ શુદ્ધાત્માનું લક્ષ થાય અંદરમાં. ઉપયોગ બહારથી અંદરમાં આવે. આવી સ્તુતિ એને અનંતકાળથી કરી નથી ભાવસ્તુતિ. આત્માને જાણ્યો જ્યારે આત્મસન્મુખ થઈ અને આત્માના દર્શન કરે, ભાવ નોંધ આવી જાય. ખરા થોડા બે ચાર પાંચ ભાવમાં મુક્તિ થઈ. દ્રવ્ય સ્તુતિ કરીને મરી ગયો અનંત ભાવથી શુભ ભાવ થાય. કાંઈ નહીં, પુણ્ય બંધાય ને સ્વર્ગમાં જઈને દુઃખી થાય. સ્વર્ગમાં જઈને પાછું દુઃખી થાય. અહીંયા કઈ સુખ થોડું છે, સુખ તો આત્મામાં છે. સ્વર્ગનું અનંત વાર ગયો બેન. દ્રવ્યલિંગી મુનિ નગ્ન થઈને રાજપાટ છોડીને પણ સ્વર્ગમાં અનંત વાર ગયો, પણ મોક્ષ નથી. આત્માને જાણ્યા વિના ધર્મની શરૂઆત થતી. બાકી રખડપટી મટે માટે પ્રથમ ધર્મ કરવો હોય તો પ્રથમ આત્માને જાણવો. આ સર્વ સિદ્ધોને હું મારા આત્મામાં થાપું છું, પણ થાપવાના બે પ્રકાર છે, ભાવસ્તુતિ અને દ્રવ્ય સ્તુતિ. પોતાના આત્મામાં, હવે પોતાના આત્મામાં તો થાય કોણ? આ એક વિશેષ વાત છે. મારા આત્મામાં તો હું થાપું છું સિદ્ધોને, બે પ્રકારે, બે પ્રકારે પણ એકને થાપું છું. પ્રકાર બે છે સ્તુતિના, પણ થાપું છું ભાવસ્તુતિમાં પણ ચિદને થાપું છું, અને દ્રવ્ય સ્તુતિમાં પણ મારા આત્મામાં ચિદને થાપું છું. વિકલ્પમાં પણ સિદ્ધ પરમાત્મા, નિર્વિકલ્પ ધ્યાનમાં પણ. હા, દ્રવ્ય સ્તુતિ એટલે વિકલ્પ શુભ રાગ. દ્રવ્ય સ્તુતિ એટલે એ વચન ન લેવું. વચનની વાત હવે આવશે પાછું નીચે, એ હવે આવશે. અહીંયા તો શુદ્ધ પર્યાય અને મલિન પર્યાય, બસ બે પર્યાય. એક શુદ્ધ પર્યાય અને એક શુભ ભાવ, બસ બે જ લેવું. દ્રવ્ય શુદ્ધમાં શુભ ભાવ પર એક છે. એક નિર્જરા કા કારણ એક કરવું સાધક કો. પણ બે ભાવ વડે એક સિદ્ધાત્માને થાપું છું, ભાવસ્તુતિથી પણ અને દ્રવ્યસ્તુતિથી પણ હું મારા આત્મામાં સિદ્ધ પરમાત્માની સ્થાપના કરું છું. આ હવે અલ્પકાળમાં અમારી સિદ્ધ ફરિયા પ્રગતિ હશે. હવે લાંબો કાળ નથી, અતિ આસનભવ્ય જીવો છે. આ કુંકુમ ભગવાન અને અમરચંદ્રાચાર્ય લગભગ એક અવતારી. કુંકુમ ભગવાન તો અત્યારે બ્રહ્મલોકમાં છે, પાંચમા ચરણમાં બ્રહ્મચારી છે, અને અહીંયા જેટલા છે ને એ બધા એક આવતા. હવે પછી સ્વર્ગમાંથી નીકળી સાધના પૂરી કરી અને અર્યંત થઈ જશે, અર્યંત થઈને સિદ્ધ થશે. પોતે લખી ગયા છે કે આ કાળે સાધક બ્રહ્મલોકમાં જઈ અને એકાવતારી થઈ શકે છે, એ પોતાનું જ લખે છે. કેમ કે એ તો સિમંદર ભગવાન પાસે જઈ રહ્યા બધું આમ ખુલ્લું થઈ ગયું. તો પૂછીને કેટલું તો પોતાને આવ્યું હતું અને યા તો ખુલ્લું સામેથી કહી દઈએ પ્રેમા મુનિરાજ. સર્વ સિદ્ધોને ભાવ દ્રવ્ય સ્તુતિથી એમ સાધન થાપવાનું સાધન શું છે? મારામાં હું કેવી રીતે સિદ્ધને થાપવું? સાધન જોઈને આ બે પ્રકારના સાધન છે, એક શુદ્ધ પર્યાય અને એક શુભ પર્યાય. બે વડે એકને પાવું છું, થાપું છું આત્મા. હવે મારા આત્મામાં તો થાપું છું પણ અમારા નિકટવર્તી શિષ્યો આ એક સાંભળવા જેવું, અમારા નિકટવર્તી શિષ્યોના આત્મામાં પણ અમે સિદ્ધના સ્થાપના કરીએ છીએ. અમારા નિકટવર્તી શિષ્યો પણ અંતકાળમાં સિદ્ધતાને પામશે, એટલે આ સમયસારને ભાવથી ભણશે એ પણ સિદ્ધ થઈ જશે એવી સંધિ કરી છે. મારા અને પોતાના આત્મા અને પરના આત્મા, આ પ્રશ્ન ગુરુદેવ પાસે ઉઠ્યો. હું બેઠો આ ચાલતો પંડિત હિંમતભાઈ પ્રશ્ન કે પ્રભુ પોતાના આત્મામાં તો સિદ્ધની સ્થાપના ભાવને દ્રવ્યથી બરાબર છે, પણ બીજાના આત્મામાં એ સિદ્ધની સ્થાપના કરે છે કે હા નિકટવર્તી શિષ્ય છે એની યોગ્યતા જોઈને કે તારા આત્મામાં કાપું છું. હવે તો અહીંયા સુધી આવ્યો, અલ્પ ભવ હોય તેને લાંબા ભવ હોય ની અમે જોઈ લીધા છે. નિકટ તું અહીંયા સુધી આવત નહીં, સમયસાર સુધી તું ના આવત. કારણ કાર્યની શૃંખલા થી ખ્યાલ આવી અમે તો સિદ્ધ થશે થતું, પણ જ્યાં તું પણ સિદ્ધ થઈ જાય. તારા આત્મામાં થાપીએ છીએ, તારે મહેનત નહીં કરવાની, હું થાપી દઉં છું. એ હું તો મહેનત કરીને મારા પર થાપું છું, પણ તને તો વગર મહેનતે હું મારા તારા આત્મામાં થાપું છું. હું આશીર્વાદ આપું છું કે જ્યાં તું સિદ્ધ થઈ જાય. આ સમય છે ન ભૂતો ન ભવિષ્ય. આ ટીકા ભારતભરમાં આવું સાથે કોઈ નથી. એ અમે તો મહેનત કરીએ છીએ, પિતા તો મહેનત કરીને, પિતા તો મહેનત કરીને કમાયો પૂંજી ભેગી કરી અને પુત્રને વગર મહેનતે પ્રાપ્તિ થઈ ગઈ લક્ષ્મીની. બોલો એ પૂછવાળી જીવ એવા હોય છે કે એને મહેનત ન કરવી પડે એટલે એ પિતાનું ધન એના વારસામાં આવે. એમ અમે તો મહેનત કરીને આત્મામાં ભલે નિકટવર્તી નિકટવર્તી ને નિકટ ભવે આત્મા, એમ નિકટવર્તી ભાવે નિકટવર્તી, દ્રવ્ય નિકટવર્તી તો ઠીક ભાવે નિકટવર્તી, અને નિકટ ભવી ભવ્ય આત્મા તારા આત્માનું સિદ્ધ આપું છું. હવે સંસારની દશા તને નહીં લઈ જા, અલ્પકાળમાં સિદ્ધ થઈ જાય. બરોબર ટાઈમે આવ્યા તમે, આજ તમે આ ટાઈમે બેજને આવ્યા સિદ્ધ થશો તમે, એમ આશીર્વાદ મળે છે. ભગવાન કહે છે હો એના હાથમાં જ આવા શાસ્ત્ર આવે. શાસ્ત્ર આવે તો ખરા, પણ એનું મનન કરે, ચિંતન કરે, શુદ્ધાત્માનું વલન કરે, પ્રયત્ન કરે દર્શન કરવાનો, તો એને સિદ્ધ સાકાર મળે. અમારી બધું નો આવે જરા આમાં આપનું ચાલે છે ઓલું તો થોડું ખોલું ને હવા આવશે આવી ગઈ ગયો બસ પછી આવી જેને આત્મા મળ્યો એને બહારની અનુકૂળતા નું ઢગલા ને ઢગલા આવી જાય એને પુરુષાર્થ ન કરવો તીર્થંકર ભગવાન માતાના ઘરમાં આવે એની પહેલા છ મહિને રત્નોના વરસાદ થાય છે રત્નોના ઢગલા છ મહિના અને ગર્ભમાં આવ્યા પછી નવ મહિના રત્નોનો વરસાદ એના આંગણામાં આવે એને કંઈ કમાવાનું હોય એવી સ્થિતિ છે ચલો સીધું ને ભાવ નહીં સીધું પોતાના આત્મામાં ખાતું છું પણ એનાથી એટલો સંતોષ નથી કરુણાની મૂર્તિ હતી ને હંમેશા જ્ઞાનીઓ કરુણાથી ભરેલા ગુંજાયેલા હતા એના બીજા કેમ પામે બીજા કેમ પામે બીજા કેમ કેમ એને ભાવ આવ્યા કરી એટલે મારામાં તો થતું છું પણ તારા આત્મામાં થતું છું જ્યાં તું અહીંયા સુધી આવ્યો હવે સંસારની રીતે તને જા તથા પરના આત્મામાં સ્થાપીને મારામાં સ્થાપીને તારામાં સ્થાપીને આ સમય નામના પ્રાગ્રતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ ભાવવચન એટલે વિકલ્પ અને દ્રવ્યવચન એટલે વાણી શબ્દ પર્યાય શબ્દની પર્યાય સમયસારની રચના કરું છું એમાં ભાવવચન અને દ્રવ્ય વચન બેમાં વચન છે ને બેમાં વચન છે બે છે બસ બે આમાં કારણ પડે છે કેમ કે મને એ પ્રકારનો રચનાનો વિકલ્પ ઉઠે છે અંતર્જલ અને બહિર્જલમાં આ શબ્દ આત્મા કહેવાય દ્રવ્ય કહેવાય ગુણ કહેવાય પર્યાય કહેવાય એવો પણ ભાવ આવે છે અને દ્રવ્યવચન ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ કરીએ છીએ જ્ઞાન પરિભાષણ ન કરે ભાવવચન અને દ્રવ્યવચન પરિભાષણ કરે હું આ શાસ્ત્રની ટીકા કરતો નથી આ ટીકા કરનાર દુર્લભ છે મને ટીકા કરનાર કેટલોમાં અહીંથી ધ્વનિ શરૂ કરી બેન અહીંથી શરૂ કર્યું એને આ ટીકા હું રખતો નથી એમાં કારણ ભાવવચન અને દ્રવ્યવચન કારણ છે મને કારણ કહેશો હું નિમિત્ત પણ એમાં નથી નિમિત્ત કોણ છે ભાવવચન ને દ્રવ્યવચન નિમિત્ત છે આ તો કોઈ બેન એક કથા આઠ કે પૂરી ન થાય એટલું માર્ગ એક કથા છે એ આઠ દિવસે પૂરી ન થાય એક એક લીટીનું જો વર્ણન કરીએ આપણે ભાવવચન દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ એમ શ્રી કુંકુડાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો બહુવચન છે ને, સિદ્ધ ભગવંતો સર્વસિદ્ધો, એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય છે. સાધ્ય જે આત્મા તેના પ્રતિષ્ઠાના સ્થાને છે. સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા, સાધ્ય એટલે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ તે સાધ્ય છે. સાધ્ય જે આત્મા મોક્ષપર્યાય પરિણત જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. જેમ કે કોઈ ગુફામાં જઈને એમ બોલે, ગુફામાં જઈને કે તું સિદ્ધ છો, તો સામેથી કોણગો આવે કે તું સિદ્ધ છો. પ્રતિછંદ જે તમે બોલો એનો પ્રતિછંદ પાછો આવે. તમે જેને કહો તો એ આપણને કહીએ, તમે જેને કહો એ આપણને કહીએ. તું ભગવાન છો એમ આપણે કહીએ તો સામે કેવા જાય, તું ભગવાન છો. તમે સાંભળી શકો, તું ભગવાન છો એવો અવાજ કરો તો સામેથી એમ આવે કે તું ભગવાન છો. ગુફામાં અમે તો અનુભવેલું છે. એનું નામ પ્રતિછંદ કહેવાય. પડઘો પડે જેવું બોલો એવું સામે રિપીટ થઈ જાય. તમારા માટે તમે બીજા માટે કહ્યું તો એ તમને કહી દઈએ. કેટલી એની વિદ્વતા. પ્રતિષ્ઠાના સ્થાને છે. સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. આ જેવા તમે એવો હું છું. તમે સિદ્ધ પરમાત્મા સામે કહેવાય, તમે સિદ્ધ પરમાત્મા એ અવાજ આવે. પ્રતિચંદના સ્થાને છે સિદ્ધ ભગવંત. જેમના સ્વરૂપનું સંસારી ભવે જીવો, હવેનું કોણ બતાવે છે? જેમના સ્વરૂપનું એટલે સિદ્ધ પરમાત્માનું. જો એસેમી ગાથામાં અરિયંતના દ્રવ્યનું પર્યાયને જાણી અને એનો જેવો શુદ્ધ મોક્ષય થાય. અહીંયા અરિયંત ન લેતા સિદ્ધ લીધા. સિદ્ધનું જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે એમ લેજે. હુમાં અર્યંત લીધા એનું કારણ કે વર્તમાનમાં દિવ્યધ્વનિ નિખરે છે અને એ પ્રત્યક્ષ અત્યારે છે. જીવોને પ્રત્યક્ષ થઈ શકે છે અર્યંત. અત્યારે ભલે એ પંચમ પારો નથી, એ છે. એટલે અર્યંત લીધા અને એમાં એમ ભાવ આવે છે કે પ્રવર્તનસારમાં અર્યંત લીધા છે એને સાક્ષાત અર્યંતના દર્શન કર્યા માટે અર્યંત. અને અહીંયા સિદ્ધ પરમાત્મા લીધા. બે વાત એક જ છે, સિદ્ધને જાણે છે એના જેવો પોતાને જાણે છે એનો મોક્ષ થઈ ગયો. વિખ્યાત રહેતું નથી. જેમના સ્વરૂપનો સંસારી ભવ્ય જીવો, એકલા સંસારી જીવો નહીં, ભવ્ય છે. ભવ્ય એટલે જેનામાં મોક્ષ થવાની લાયકાત પડી છે એ પ્રગટ થશે, છે એ પ્રગટ થશે. અંદર સંસારી ભવ્ય જીવો ચિંતન કરીને, ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, એમાં ચિંતન લેખું, આમાં ધ્યાવી લેખું. બીજાનું જે હોય એમાં ચિંતન હોય, બીજાનું લીધું ને, એમાં તો ચિંતન એના જેવો હું છું એમ. એ મનના સંગે ચિંતન છે, હવે આત્માના સંગે જાય છે તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને ધ્યાન કરીને, એ નિર્વિકલ્પ ધ્યાન કર્યું, થોડું સવિકલ્પ ધ્યાન, સવિકલ્પ પર લક્ષ્ય હોય, નિર્વિકલ્પ સલક્ષ્ય હોય, પોતાના સ્વરૂપને ધ્યાવીને તેમના જેવા થઈ જાય છે. બેન, જે સિદ્ધ ભગવાનને જોઈને અહીંયા એના જેવો હું છું એમ પેલા ચિંતન કરે, ચિંતન છૂટીને સાક્ષાત અનુભવ થાય, એના જેવા થઈ જાય, જોયા સંસારનો નાશ. રમણીકલાલ વૈશાળી કે એ કુદરતી મળવા આવ્યો મને, એના જેવા થઈ જાય છે. સિદ્ધનો પેલા ચિંતન કરે માનસિક, અને પછી આત્મામાં લીન થાય, મન પાવે વિશ્રામ, એ ધ્યાવે છે, ધ્યાન કરે છે, ધ્યાતા થાય છે. હંમેશા ચિંતન પરનું હોય અને ધ્યાન સ્વનું હોય. ચિંતન એ દોષ છે, રાગ છે, ઇન્દ્રિય જ્ઞાન છે, પણ એ આવી જાય છે, આવીને વિવિધ જાય તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને પોતાના આત્માનું ધ્યાન કરે છે. સિદ્ધનું ધ્યાન છૂટી ગયું,
સિદ્ધનું
ધ્યાન કરે છે, પણ સ્વ પૂરું ચિંતનમાં પર હતું. આવા સિદ્ધ છે, આવા સિદ્ધ છે એમ પેલા ત્યાંથી લગ છૂટીને એમ અરિયતના દ્રવ્યગુણ પર્યાયને જાણીને પછી પોતાના આત્માને એના જેવો જાણે, એ જ લઈને આવા સરખી છે. એમાં અરિયંત લીધું, આમાં કેટલી તેમના જેવા થઈ જાય છે, થશે એમ નહીં, થઈ જાય છે. અને ચારેય ગતિઓથી વિલક્ષણ વિરુદ્ધ લક્ષણ જે પંચમ ગતિ મોક્ષ તેને પામે છે. પંચમ ગતિ એવો જે મોક્ષ દશા એને પામે છે, સાધ્યની સિદ્ધિ થાય છે. પહેલા સિદ્ધનું ચિંતન કરે છે, પછી અહીંયાથી ખસી જાય ચૂક્યો, એના જેવો હું છું અંદરમાં આવે છે, એને ધ્યાવે છે, અનુભવ કરે છે, ત્યારે તે એના જેવો થઈ જાય છે. અને જે ચાર ગતિ છે દુઃખરૂપ એ છૂટીને પંચમ ગતિ એવી મોક્ષ ગતિ, મોક્ષની પરણતિ ગતિ એટલે પરણતિ તેને પામે છે. કેવી છે તે પંચમ ગતિ, હવે પંચમ ગતિની વ્યાખ્યા આવશે. બરાબર એક કલાક હવે જે ધ્રુવ, અચલ અને અનુપમ એ ત્રણ વિશેષણ છે ને ગતિના, એની વ્યાખ્યા કરશે, પર્યાયની વ્યાખ્યા આવશે. જે સમજે તે થાય, એટલે સિદ્ધ જેવો હું છું એ સિદ્ધ થઈ જાય એમ સમજે, જ્ઞાનમાં લઈ લે સિદ્ધને, ભાવસ્તુતિને
એકદમ
સામો પણ થતા પૂરા બાળક એને કે ચાર તો જોઈ છે, તારા ખિસ્સામાં નાખી દઉં, હા મારા ખિસ્સામાં જોઈ છે, જોવાની હા અને આમ ખિસ્સા નાખી દો, એને ચાંદોને ખિસ્સામાં નાખી, એને એમ થયું કે હવે આવી ગયું મારી પાસે. એને તો એમ જ છે ને કે ચાંદો આમાં આવી ગયો,
બધા અધિકારની પેલા નક્કી કરીને આવજે. જો સંસારમાં તારે રહેવું હોય તો આ નહીં સાંભળું, જો આ સાંભળીશ તો સંસારમાં નહીં
રહેવું. નહીં રહેવું છે તો રવા તારે જવું પડશે. એવી સંધિ છે, એવી સંધિ છે. અમારા શ્રોતા સંસારમાં રખડે નહીં, કેમ કે તમારામાં મેં સિદ્ધ થાય પાછા. એટલે શુદ્ધાત્માનું લક્ષ પૂર્વક તું આ વાંચજે, ભણજે, સાંભળજે. તું ઉર્ધરાગ્ય આત્મા સાંભળતી વખતે કે વાંચતી વખતે તારા પરમાત્માને મુખ રાખજે.
અમારી કોઈ